જય માં જય રમાનાથ.
હું ઇન્દિરા જોશી ભટ્ટ. આજે તારીખ 3/2/23 વિક્રમ સંવત 2079 મહાસુદ તેરસના શુભ દિને પરમ પૂજ્ય ભાઈ નાથાલાલ હ જોશી રચિત અમૃતમ ખંડ 9 આધારિત અમૃતમ માધુરીની ઓડિયો બુક 9 નું અનાવરણ કરતા હર્ષ અનુભવું છું. આ પહેલા અમૃતમ માધુરી ઓડિયો બુક 1 વિક્રમ સંવત 2079 પોષ શુદ્ધ 5મના પવિત્ર દિવસે પ્રગટ કરેલ પરમ પૂજ્ય ભાઈ નાથાલાલ હજોશી, જેમને ભક્તો રમાનાથ તરીકે ભજે છે, તેમના દ્વારા રચિત અમૃતમ પુસ્તક રૂપે 9 ખંડમાં ઉપલબ્ધ છે. સહુ જાણે છે કે અમૃતમ રસ, આનંદ, ભક્તિ, જ્ઞાન, ફિલસુફી, કળા, સાહિત્ય, સંગીતનો ઉત્સવ કરતા ગ્રંથો છે. પૂજ્યભાઈની નાભિમાંથી પ્રગટ થયેલી પરાવાણી છે. એ મહાસાગરમાંથી આચમન લઈ ભક્તોને, જિજ્ઞાસુઓને એમાં અવગાહન કરાવવાનો અમૃતમ માધુરીનો ઉપક્રમ છે. આ પ્રસંગે આપણે સૌ પૂજ્ય ભાઈ રમાનાથને અને પૂજ્ય બેન રમાંબાને વંદન કરીએ, આશીર્વાદ લઈએ અને અમૃતમના રસ આનંદના શાશ્વત સાગરના રત્નો લેવા ડૂબકી લગાવીએ. જગદંબાનો જય હો, રમાંબાનો જય હો, રમાનાથનો જય હો, અમૃતમનો જય હો. સૌના સંનિષ્ઠ સહકારથી આ ભાગવત કાર્ય પાર પડી રહ્યું છે. બાકીની ઓડિયો બુક માટે પણ સૌ સહકાર આપતા રહે એવી સૌને વિનંતી. આ જગદંબાનું યુગ કાર્ય છે. જગદંબાને પ્રાર્થના કરીએ કે આ કાર્ય નિર્વિઘ્ને આગળ ધપાવ્યા કરે. આ કાર્યમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને માટે હું ક્ષમા પ્રાર્થી છું. અમૃતમ ખંડ 9 પ્રાસ્તાવિક. મારા પરમ પૂજ્ય પિતાશ્રી નાથાલાલ હ જોશી, તેમના દ્વારા લખાયેલા અમૃતમના 9 ભાગ, તેમાં 9મો ભાગ મારા પરમ પૂજ્ય માતુશ્રી રમાબેન નાથાલાલ જોશીને સમર્પિત થયો છે. તો આમના વિશે હું આછી રૂપરેખા આપવાનો પ્રયત્ન કરું છું. ગોંડલમાં સરવૈયા શેરીમાં રમાકુંજમાં રમાબેન જોશી, એટલે કે અમે રમાંબાથી અત્યારે ઓળખીએ છીએ, તેમનું પ્રાગટ્ય થયું. તારીખ 10/9/26 સંવત 1982 કેવડાત્રીજ માં રમાંબાનું પ્રાગટ્ય. હરિતાલિકા ત્રીજે માની જાલરી વાગી, નુપુરનો બેઠો રણજણ રણજણ જણકાર આવ્યો. સારાએ વિશ્વમાં ઘંટારવ થયો. માં જગદંબાને બપોરે 1 વાગે મંદિરમાં થાળ ધરાયો. સમગ્ર વિશ્વની અધિષ્ઠાત્રીનું પૃથ્વી પર અવતરણ, મધુમાલતીની ઘટા અને સુરભીના પ્રસારની છાયામાં ભક્તિ, ધૈર્ય અને સમર્પણનો સાકાર આવિર્ભાવ થયો. માં અમૃતા, અમલા, અપરા, અપરાજિતા, ભાલે કુમકુમ, તમારા વાત્સલ્યની પૂરી ઋણી છું. તમારા ભાવ નેતરતા આંસુથી હું ભીની ભીની બની જાઉં છું. તમારી અશ્રુ ભીની આંખો મને તમારા અપાર વાત્સલ્યમાં તરબોળ કરી દે છે. તમારા વાત્સલ્ય સામે સમગ્ર વિશ્વની સંપત્તિ નગણ્યા. હે માં જગદંબા, જગધાત્રી, રમાંબા, પરાંબા, મધુસ્રાવી, મધુસ્યંદિની, મધુવર્ષિણી, મધુમયી, અચલા, અમલા, અપરાજિતા, સર્વવ્યાપિણી, સ્વૈર વિહારિણી, તમારા અગણિત ગુણોનો પાર હું ન પામી શકું. તમે શ્વેતા, તમે શ્યામા અને તમે શિવા, તમે બધું જ, તમે જ સમગ્ર જગતને શાંતિ આપી શકો છો, પ્રેમ આપી શકો છો. તમે જ વાત્સલ્ય વરસાવી શકો છો, તમે જ કરુણા વરસાવી શકો છો, તમે જ પરમ શક્તિ પરાંબા. આપણું ક્રેવિંગ હોય તો એ શક્તિ આપણી સમક્ષ કોન્ક્રીટાઇઝ થઈ જાય છે. તે આપણી સાથે જ છે, આપણી સાથે જ હતા અને આપણી સાથે જ રહેશે. મૃગની નાભીમાં કસ્તુરી હોય છે પણ તેને તેની ખબર નથી હોતી, તેથી તેની શોધમાં અહીં તહીં ભટકે છે. આપણા અંતરમાં પણ રમાંબા બિરાજમાન છે પણ આપણે તેને અન્યત્ર શોધી રહ્યા છીએ. માં પૂજ્ય ભાઈની એટલે કે રમાનાથ ભગવાનની પ્રેરણાથી તમે આ જગતમાં રમાંબા સ્વરૂપે જન્મ ધારણ કર્યો. રમાનાથના એટલે કે પૂજ્ય ભાઈના પ્રેરણા મૂર્તિ શ્રી રમાનાથ હૃદય વિહારિણી અને શ્રી રમાનાથ હૃદય સ્થિતા માં તમે સ્વેચ્છાએ શ્રીનાથના કે શ્રી રમાનાથના અનુસારીણી રહ્યા. તમારા ભવ્યાતિ ભવ્ય ત્યાગ, તપશ્ચર્યા, સહનશીલતા, પરોપકાર વૃત્તિ, શ્રી રમાનાથ સુખે સુખીનત્વમ, આ બધા ઉચ્ચ ભાવોથી શ્રી રમાનાથ એટલે કે પૂજ્ય ભાઈ ગદગદ રહેતા. તમે પ્રભુ ચરણાશ્રિત રહીને શારીરિક માનસિક યાતનાઓને પ્રભુ પ્રસાદ માનેલ. તમે શાંત અને મિતભાષી હતા. તમારા સ્વીતમાં પવિત્રતા ઝળકતી, સ્મિત એકદમ મધુર હતું, આંખોમાંથી કરુણા વરસતી હતી. તમારા અલ્પ શબ્દોમાં પણ ભક્તોને અતિ ટાઢક શ્રાતા મળતી. પોતાની જન્મદાતા માના કરતા પણ રમા માતા પાસેથી ભક્તોને અનેક ગણું આશ્વાસન, સમતા અને ધૈર્ય મળતું. રમા માતા ભક્તને માત્ર એટલું જ કહે, જા તારો પ્રશ્ન પતી જશે, એટલે ભક્તને જાણે કે મૂંઝવણ નિવારણની બાહેધરી મળી ગઈ. પૂજ્ય બહેનનું એટલે કે રમાબેનનું મૌન ભલે હોય પણ આંખો સુભાષિણી હતી, અપાર્થિવ હતી અને સાચું પથ દર્શન કરાવનારી હતી. તેમનું વ્યક્તિત્વ મધુમય હતું. તેમના કૃપાપાત્રો ઉપર આ મધુમયતા અને દિવ્ય તેજો વલયની ઊંડી અસર પડતી. શુભદાયિની માને મીઠી સુરભિ સર્વત્ર ફેલાતી. તેમનો પ્રેમનો પ્રવાહ તેમના સ્વભાવ મુજબ પ્રશાંત હતો, જાણે કે ગંગાનો પવિત્ર પ્રવાહ. નિરંતર જ્યોતનું શૈત્ય એટલે રમાંબા. તેમના સ્પર્શથી કે સાનિધ્ય માત્રથી ભક્તોના જીવનનું ઉર્ધ્વીકરણ થઈ જાય. તેમને સાંસારિક વાતોમાં કદી રસ પડતો નથી. જીવનના ઉચ્ચ આયામોમાં જ તેમનું જીવન યાપન થયું. ધીર ગંભીર રીતે આસનસ્થ થઈને પાઠ અને માળા કરતા હોય ત્યારે ભક્તને સહજ રીતે તેમની ચરણ રજ લઈને ધન્ય થવાની પ્યાસ જાગે. માં પ્રભાતી પૂજન અને આરતી કરતા માનું સાંધ્ય દીપ પ્રગટતો, ઘંટારવ થતો, સુગંધી ધૂપસળી પ્રગટતી અને તુલસી ક્યારો દીપથી જગમગી ઉઠતો. સવારે પણ તુલસી પૂજન થતું. તુલસી ક્યારામાંથી ધૂપ સળીને મીઠી સૌરભ શ્રુતિના આંગણામાં ફેલાઈ જતી. હે માં, અમને એવા આશીર્વાદ આપો કે અમે ઉર્ધ્વીકરણ કરીએ, અમારું આંતર બાહ્ય દારિદ્ર્ય દૂર કરો. માં, તમારી લીલાના પ્રસંગો સ્મરીએ છીએ ત્યારે તે સાકાર સ્વરૂપ પણ અમારી સામે આવે છે. તેમને પકડીને જે વર્તમાનમાં દર્શ્યમાન થાય છે એ અમારા માટે તમારી લીલા કથા કે લીલા ગાન અમારી ચેતનાને ભાવસભર બનાવે છે. અને રમાનાથની પૂજ્ય ભાઈને શ્રી રમાનાથની લીલાનું સ્ફુરણ કરાવે છે. શ્રી રમાનાથની લીલાના પઠન પાઠનથી ભક્તો ભાવાન્વિત બને છે. માં રમાંબા, તમે તમારા શારીરિક ને કદી પણ મહત્વ આપ્યું નથી કે જે જરૂરિયાતો આરામની હોય, શાંતિની હોય કે આનંદની હોય. શારીરિક, માનસિક કે કોઈ પણ વસ્તુને તમે ક્યારેય મહત્વ આપ્યું નથી. તમે પૂજ્ય ભાઈને સતત સેવાની અંદર જ રત રહ્યા છો, જેને કારણે તમારી તબિયત ઉપર પણ અસર પડી છે, પણ તમે તેની સામે જોયું નથી. તમારું જીવન સતત સમર્પણ જ રહ્યું છે. રમાંબા, તમારો જય હો, જય હો. આ અપાર્થિવ જગતના અપાર્થિવ યુગલને અપાર્થિવ વાત છે. બંને મને આશીર્વાદ આપેલા, તમે તારી સાથે જ છીએ. તને કદી છોડી નથી ને તદી કદી છોડવાના નથી. એમના આશીર્વાદ મુજબ હજુ એ મને બંને તરફથી ગાઈડન્સ મળતું રહે છે, અનુભૂતિ મળતી રહે છે, દર્શન મળતા રહે છે. તો એમાંનો આ એક પ્રસંગ તારીખ 2/7/2016, આજે પૂજ્ય રમાબેનની પુણ્યતિથિ છે. મારે આજે કંઈક વિશિષ્ટ અને વિશેષ વાત કહેવાની છે. પૂજ્ય બહેન, પૂજ્ય ભાઈની અભિન્ન શક્તિ છે તે આપણે સૌ જાણીએ છીએ. આ અભિન્નતાનું સત્ય તેમણે મારી ચેતનામાં જે રીતે પ્રકાશિત કર્યું છે તે આજે હું રજૂ કરું છું. હું શ્રીમતી રમાબેન નાથાલાલ જોશી બોલું છું. મારે માટે સૌ માને છે કે હું મિતભાષી છું. હું સ્વેચ્છાએ મિતભાષી રહું છું. હું એમનો જય જયકાર થાય એ દિલથી ઈચ્છું છું. એનો મને આનંદ છે, એનો મને ગર્વ થાય છે. એ આનંદ લેવા માટે જ હું મૌન રહું છું. એના અવાજ માટે હું મુગ્ધ છું. એની વાણી પર હું મુગ્ધ છું. એની ઈચ્છાથી જ મેં માનવ દેહ ધારણ કર્યો છે. અમે એકમાંથી બે થયા છીએ, પણ અમારું એકત્વ ગયું નથી. એ જે વિચારે છે એ હું વિચારું છું. એ જે સંકલ્પ કરે છે એ સંકલ્પ હું કરું છું. એના મનમાં જે વિચારો ઉદ્ભવે છે એ મારા મનમાં ઉદ્ભવે છે. અમારે બોલવાની જરૂર બહુ ઓછી પડે છે. અમે વિચારોથી આપલે કરી લઈએ છીએ. અમે દિલની ભાષા સમજીએ છીએ. અમારી આંખો વાર્તાલાપ કરી લે છે. એમની આંખોની કરુણા અમારી આંખોની કરુણામાં ભળી જાય છે અને એ કરુણા દ્વિગુણિત થાય છે. એમના હૃદયનો પ્રેમ ઉછળીને એમની આંખોમાં આવે છે અને પ્રવાહિત થઈ મારી આંખોમાં ભળી જાય છે. એમનું ખળખળાટ હાસ્ય મને પુલકિત કરી દે છે અને મારા સ્મિત માત્રથી એમનું હૃદય ભરાઈ જાય છે. એ સ્વભાવથી વધારે પડતા ઉર્મિલ છે. હું સ્વભાવથી શાંત છું. એમની ઉર્મિલતા પર મારી શાંતિ છવાઈ જાય છે. એમને વાયુ થતો હોય ત્યારની પીડા મારી આંખોમાં અને ફેસ ઉપર ક્લિયર દેખાઈ આવે છે. માને દિલથી મારી પ્રાર્થના શરૂ થાય છે અને વાયુનો ઉપદ્રવ ઓછો થાય છે. આમાં હું કોણ, એ કોણ, માં કોણ, આ બધું લીલા અર્થે છે. મારી પીડામાં પેટનો દુખાવો હોય ત્યારે એણે મારા પેટ ઉપર હાથ મૂકીને પીડા મટાડ્યાના ઘણા પ્રસંગો છે. એમને ખૂબ વાયુ હોય, હું રોટલી બનાવતી હોઉં ત્યારે હું સંકલ્પ કરું કે આ ત્રણ રોટલી પૂરી થાય એ પહેલા એમનું પેટ હળવું થાય અને કિચનમાં આવી જાય. અને આવી જ ગયા હોય. એક સમય એવો હતો કે થોડો ઘણો ખોરાક લેતા. મારી તકલીફોમાં હંમેશા એ મારી અંદર જ રહ્યા છે. આમાં હું તકલીફને ક્યાં સ્થાન આપું? અંદર તો એનું સ્થાન છે. હું તો અંદરથી એનાથી ભારોભાર ભરાયેલી છું. આખા એ જીવનમાં હું તેમની સાથે તેમનું બળ બનીને, તેમનો સધિયારો બનીને, તેમની શક્તિ બનીને રહી છું. કારણ હું તેનાથી અભિન્ન છું. માએ વારંવાર કહ્યું છે હું એની અભિન્ન શક્તિ છું. મુંબઈમાં પ્રેમસાગરમાં બેબીના ઘરે એમને વાયુ થતો હોય અને મને કેન્સરને કારણે ભયંકર પીડા હોય, જાતે ઉઠી શકાતું ન હોય, ત્યારે એક તરફથી મને દિલીપ અને બીજી તરફથી બેબી ટેકો આપીને એમના રૂમ તરફ લઈ જતા હોય અને બીજી તરફથી એમને રમુભાઈ ટેકો આપીને મારી રૂમ તરફ લાવતા હોય ને અમે બંને વચ્ચે જ મળી જતા. કારણ અમે બંને અભિન્ન છીએ. રોજ એમના તકિયા નીચે રાતે મોગરા અને રાતરાણીના ફૂલ હું મૂકતી. એમને આ સુગંધ ખૂબ પસંદ હતી. એક દિવસ સવારે હું ઉઠીને જોઉં છું તો આશ્ચર્ય મુગ્ધ બની જાઉં છું. અરે આ ચંપામાં રાતરાણી કેવી રીતે જડાઈ ગઈ? આ કાંચનારમાં મોગરો કેવી રીતે મહેકી ઉઠ્યો? એમણે તો કાંચનાર અને ચંપાને અમર કરી દીધા. એમની રુચિના પુષ્પો અને મારી રુચિના પુષ્પો એક થઈ ગયા. કારણ અમે અભિન્ન છીએ. એ જે બોલ્યા છે એ મારી શક્તિ છે. મેં શાંતિ રાખી છે એ એની શક્તિ છે. એની શક્તિ હું, મારી શક્તિ એ, અમે બંને અભિન્ન. મારી પાસે આવનાર ભક્તો મારા ચહેરા ઉપર શાંતિ, કરુણા, પ્રેમ અને સ્મિત જોતા, એ અમારા બંનેના એક સાથે જોતા હોય એવો અનુભવ કરતા, એવો ભાવ અનુભવતા, ભક્તોને શાંતિ મળતી અને ભાવ વિભોર બની જતા. ભક્તો પોતાની મુશ્કેલીની વાતો મારી પાસે ખુલ્લા દિલે કરી શકતા. હું તેમને સાંત્વના આપતી, સધ્યારો આપતી અને કહેતી, જા તારો પ્રશ્ન પતી જશે. અને એમ થતું. મારા ગયા પછી લોકોને એમ લાગ્યું કે હું ગઈ છું, પણ ગઈ નથી. હું તો એમનામાં સમાયેલી છું. એમની ઈચ્છાથી જ હું આવી છું અને એમની ઈચ્છાથી જ એમાં સમાય છું. માએ જેને ઉપર કૃપા કરી છે એમને આ અનુભૂતિ થાય છે. એમના નામનો જય જયકાર થાય એવી ભાવના મારા હૃદયમાં પહેલેથી જ રહી છે. એમનો જય જયકાર એટલે શ્રીનાથનો જય જયકાર. શ્રીનાથનો જય જયકાર વિશ્વમાં ગુંજી ઉઠે એ મારી મનોકામના રહી છે. પણ અરે, આ હું શું સાંભળી રહ્યો છું? આ તો રમાનાથનો જય જયકાર સાંભળી રહી છું. આમાં પણ એમણે મને સાથે રાખી છે. નાના, મને આગળ રાખી છે, કારણ કે અમે અભિન્ન છીએ. હું પહેલેથી જ કહેતી આવી છું, અમૃતમ એ માની પરાવાણી છે, પૂજ્ય ભાઈને નાભીમાંથી આવેલ છે, ખુદ જગદંબાની વાણી છે. એમાં એ આ નવમો ભાગ છે, એ મારા મધરને ઉદ્દેશીને લખાયો છે. પરંતુ આપણે એટલું યાદ રાખવું જોઈએ કે આ જાગતિક જીવનના જાગતિક પતિ પત્ની નથી, અપાર્થિવ જગતનું અપાર્થિવ યુગલ છે, દિવ્ય યુગલ છે. આમાં દિવ્યતા, પ્રેમ અને કરુણા પારાવાર ભરેલા છે. બધું જ અપાર્થિવ છે, બધું જ દિવ્ય છે. માનું પ્રાગટ્ય ક્યારે કેવી રીતે, ને માં ત્યારે શું બોલેલા? પુષ્યુત પાંચમ સંવત 2002 ના રોજ જૂનાગઢમાં માનું પ્રાગટ્ય થયું. પૂજ્યભાઈ પોતે બોલે છે, હું ઓરડામાં પાટ પર બેઠેલો હતો. માના પ્રાગટ્યની સાથે જ મારી ચેતના બદલી ગઈ. હાથની તાળીઓ પડી, અથેળીઓ ગુલાબી થઈ ગઈ, સમસ્ત વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ, સુરભિ ફેલાઈ ગઈ. અને મારામાં જ પ્રગટ થયેલી દિવ્ય ચેતના માં બોલ્યા, હું જન્મી અંબે, અનપેરેલાઇડ સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ. દુઃખ ગયું, ગયું, ગયું. આ શબ્દોના ઉચ્ચારણ સાથે જ મેળા પર થપ્પીને કરીને ગોઠવીને રાખેલા ખૂંચામાંથી એક ખૂંચો ધનના અવાજ સાથે નીચે પડ્યો અને દડતો દડતો સામે દિવાલ પાસે જઈને ઉભો રહ્યો. પ્રાગટ્ય વખતે માએ કહ્યો, હું જન્મી, તેનો અર્થ શું છે? માનું પ્રાગટ્ય એટલે જગત સમક્ષ માની અભિવ્યક્તિ, મેનિફેસ્ટેશન. માએ અનેક વાર કહ્યું છે કે હું તો આના એટલે પૂજ્ય નાથાભાઈના જન્મથી જ છું. આનો જન્મ તે કોઈ વ્યક્તિ તરીકે કોઈનો નહીં, પણ મારો પોતાનો જ જન્મ હતો. એટલે કે અલ્ટિમેટ રિયાલિટી કહે, જેના દ્વારા ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, એ સર્વોચ્ચ શક્તિનું અવતરણ, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ. અહીં વર્લ્ડ, હોલ વર્લ્ડ શબ્દ હોલ યુનિવર્સ માટે છે. હ્યુમન પ્લેન જીવભાવમાં પાસા મામાં પોતે જ છે. આ વ્યક્તિનું હ્યુમન પ્લેનનું પાસું માનું પોતાનું જ છે. તેમણે જ લીલા ખાતર સ્વીકારેલું છે અને તે દ્વારા બાળપણ, અભ્યાસ, લગ્ન વગેરે જે કાર્યો કરાવવાના હતા તે કરાવ્યા પછી માં યોગ્ય સમયે જાહેર થઈ છે. આ ઉપરાંત માએ એમ પણ કહેલું, હું રમાની રાહ જોતી હતી. અને પ્રાગટ્ય પછી હ્યુમન અને ડિવાઇન બંને પાસામાં માં પોતે જ છે. વ્યક્તિ અને શક્તિ અલગ નથી. લીલા ખાતર હ્યુમન એસ્પેક્ટમાં માએ જ સ્વીકાર્યું છે. અને હ્યુમન અને જગદંબા, વ્યક્તિ અને જગદંબા, શક્તિ એ બે તત્વો નથી. માએ ડિસેન્ટ શબ્દ વાપર્યો છે. એટલે યુગે યુગે અવતાર ધારણ કરવાના ગીતામાં અપાયેલ વચન પ્રમાણનું આ અવતરણ છે. જગતના કલ્યાણ માટે યુગે સંદેશ લઈને આવેલી ભાગવતી શક્તિનું અવતરણ છે. આજ શક્તિ રામ કૃષ્ણ ચૈતન્ય રામકૃષ્ણ તરીકે આવી હતી, આજ કલ્કી છે, અને કૃષ્ણ અને રામ કરતા એ આ વખતની અભિવ્યક્તિ વિશેષ છે. અનેક ગણી હા હું કલ્કી જ છું, એટલે માએ પોતે પોતાની ઈચ્છાથી સેલ્ફ ઇમ્પોઝ્ડ લિમિટેશન સ્વીકારી જન્મ લીધો છે. તેનો જન્મ કોઈ પ્રારબ્ધને કારણે નહીં, પણ લીલાને ખાતર તેની ઈચ્છાથી થયેલ છે. હ્યુમન બ્લાઇન્ડ લીલાને ખાતર વ્યવહાર માટે રાખેલ છે. હ્યુમન પ્લેનની અંદર માં પોતે જ છે. હ્યુમન અને ડિવાઇન અંતે બંને પોતાના જ પાસા છે. ઠીક પડે ત્યારે હ્યુમન તરીકે રહે અને ઠીક પડે ત્યારે ડિવાઇન, એ માટે તેને કોઈ મર્યાદા નથી. માએ સુપ્રીમ સાથે અજોર શબ્દ વાપર્યો છે. હા, આ સત્તા સુપ્રીમ છે, એટલે કે સમસ્ત વિશ્વની સર્વશ્રેષ્ઠ સત્તા, તેના ઉપર બીજી કોઈ સત્તા નથી. અજોડ એટલે અત્યારે પૃથ્વી પર બીજે ક્યાંય જગદંબાનું આટલી બધી પ્રચંડ દિવ્ય શક્તિ સાથેનું અવતરણ થયું નથી, અને ભૂતકાળમાં પણ ક્યારેય અને ક્યાંય થયું નથી. આ અવતરણ કોઈ પણ અવતારમાં પ્રગટેલી શક્તિ કરતા સૌથી વિશેષ હોવાથી તે અજોડ છે. તો પૂજ્ય રમાબેનની શક્તિ કઈ છે? રમા એ મારી અભિન્ન શક્તિ છે, બે અલગ અલગ શક્તિ નથી. જેમ વિષ્ણુની અભિન્ન શક્તિ લક્ષ્મી, શંકરની પાર્વતી, રામની સીતા, કૃષ્ણની રૂકમિણી, તેમ રમા મારી જ શક્તિ છે. મારી જેમ જન્મથી જ રમામાં તે શક્તિ છે. અમારા બહારથી દેખાતા અલગ અલગ બે સ્વરૂપમાં એક જ શક્તિ છે. તમારા બંને સિવાય અન્ય કોઈ વર્તમાન સમયમાં તે સુપ્રીમ શક્તિનું બીજે ક્યાંય અવતરણ થયું છે? ના, રમા સિવાય બીજા અન્ય કોઈ માય આ સુપ્રીમ અને અનપેરેલલ્ડ શક્તિનું અવતરણ થયું નથી. તો આ સુપ્રીમ અને અનપેરેલલ્ડ નો અર્થ જ રહેતો નથી. અવતાર સાથે અવતારમાં તેના અંશ પાર્ષદ મુક્તાત્મા કે એસોસિએટ હોય, પણ તે સુપ્રીમ તો ન જ હોય. રામકૃષ્ણ સાથે આવનાર વિવેકાનંદ એક વિભૂતિ જ ગણાય. તે જ પ્રમાણે લક્ષ્મણ ને રામની કે નીતાઈને નિમાઈની કક્ષામાં ન જ મૂકી શકાય. તે જ રીતે રમા સિવાય મારી બીજી કોઈ અભિન્ન શક્તિ નથી. મારી સાથે આવનારમાં બીજો કોઈ અવતારી પુરુષ નથી, કોઈ ટ્વિન કે જોડિયો અવતાર નથી. બાકી ડિસેન્ટ શબ્દ વાપર્યો છે, એટલે બીજે ક્યાંય છે જ નહીં. આટલી કોઈને અનુભૂતિ ન હોય, કોઈને પ્રેઝન્સ જણાતી હોય, કોઈને સાક્ષાત્કાર થયો હોય, એ બરાબર છે, પણ અવતાર નહીં, ક્યાંય નહીં. આ એક જ છે. અનુભૂતિ શક્ય છે. રામકૃષ્ણ એ હું જ છું. કૃષ્ણ અને રામ કરતા એ વિશેષ અભિવ્યક્તિ. રમા મારી જ શક્તિ છે. આ અભિવ્યક્તિની દ્રષ્ટિએ પણ કહી શકું, પણ આ રીતે જાહેર હું નથી. ઓમ અભિન્ન જ છું, બે શક્તિ નથી, હું જ છું. એ રમામાં હું જ છું. જગદંબા જ છે, પહેલેથી જ છે, જન્મથી જ છે. જે રીતે એક અવતાર હોય અને અવતારની શક્તિ એ દેખાવમાં અલગ લાગતા હોય પણ એક જ હોય છે. કેટલાક અવતારોમાં અમુક કલાને વિભોને નોખા નોખા હોય છે પણ પૂર્ણ અવતાર નહીં. અમુક ઠેકાણે વિભૂતિ છે. ધારો કે શંકરાચાર્ય વિભૂતિ છે, અરવિંદને બધા કહે છે વિભૂતિ, શંકરાચાર્યને વિભૂતિ કહે છે, વિવેકાનંદને વિભૂતિ કહે છે. તેઓ વિભૂતિ હોય, મુક્તાત્મા હોય કે અંશ કે કલા હોય, પાર્ષદ હોય કે એસોસિએટ હોય, તો એ સુપ્રીમ તો નથી ને? સુપ્રીમ તો પરમાત્મા જ છે. ધારો કે રામ અને લક્ષ્મણ આવ્યા તો લક્ષ્મણ અંશ જ કહેવાય ને. તેને રામની કક્ષામાં મુકાય જ નહીં. એવી રીતે નીતા એને નિમાયની કક્ષામાં મુકાય નહીં. અહીં આ જે છે એ અભિન્ન, બીજો કોઈ છે જ નહીં. ઇન્કાર્નેશન નથી, બીજો કોઈ અવતારી પુરુષ નથી. હું જ સુપ્રેમ છું. અહીંયા જ આ વ્યક્તિમાં કહો તો ભાઈ નાથા ભાઈ, આ વ્યક્તિ કહો તો રમા. અવતાર પોતાની ઈચ્છાથી આવે છે. જે લિમિટેશન્સ છે તે સેલ્ફ ઇમ્પોઝ્ડ હોય છે લીલાને ખાતર, અને એમાં એ જગતને સંદેશો મળે છે તેને પ્રારબ્ધ હોય નહીં. આ શક્તિ પૂજ્ય ભાઈએ કહ્યું તે પ્રમાણે સુપ્રીમ છે, અજોડ છે. પૂજ્ય ભાઈએ બહુ વિશદ રીતે અને ખૂબ સ્પષ્ટ રીતે આ વસ્તુ સમજાવી છે. અમૃતમ ખંડ 9 ની અંદર પૂજ્ય ભાઈએ રમાબેન જોશી માટે, એટલે કે મારા મધર માટે, જે અર્ચનાઓ લખી છે એ ફરીથી રિપીટ કરું છું. કોઈ જાગતિક જીવનના પતિએ પોતાની પત્ની માટે લખ્યું નથી. અપાર્થિવ જગતનું અપાર્થિવ યુગલ છે, પરમ સત્તા છે, પરા વાણી છે, નાભીમાંથી આવેલી છે, અને આ શક્તિ અભિન્ન છે એ પહેલા જ પૂજ્ય ભાઈએ કહ્યું છે. માએ ખુદ કહ્યું છે, માં પૂજ્ય ભાઈ કે રમાંબા જે કહો તે, ત્રણેય એક જ છે, અલગ અલગ નથી. અને આની અંદર અમૃતમ ખંડ 9 માં પરાશક્તિની દિવ્ય વાત છે અને દિવ્ય શક્તિની દિવ્ય વાત છે, જે આપણને ભાવ વિભોર બનાવે છે, પાર્થિવ જગતમાંથી ઉચકીને અપાર્થિવ તરફ લઈ જાય છે, આપણા ચર્મચક્ષુ ખોલી નાખે છે. આપણે અપાર્થિવ જગતની અંદર ક્યાંક આપણને પોતાનો ટચ થઈ જાય છે એમાં અવગાહન કરવા લાગીએ છીએ. દિવ્ય શક્તિ છે અને એ શક્તિ ક્યાંક ને ક્યાંક આપણને સ્પર્શ કરી જાય છે. લાગે છે કે આ શું છે, શાની અનુભૂતિ થઈ, શું થયું. આની અંદર તો દિલ અને દિમાગથી ઉપરની વાતો છે. આપણે જાગતિક જીવનના છીએ, જાગતિક જગતના છીએ. આ અપાર્થિવ જગતનું અપાર્થિવ યુગલ છે અને આપણી સાથે રહીને આપણું કલ્યાણ કરવા માટે, આપણું ઉર્ધ્વીકરણ કરવા માટે આપણને કંઈક ઉપર લઈ જવા માટે એમણે પ્રયત્ન કર્યો છે. આપણા જીવનનું કલ્યાણ થાય, આપણે મુક્ત ઉડ્ડયન કરી શકીએ, મુક્ત આનંદ મેળવી શકીએ, શાશ્વત શાંતિ મેળવી શકીએ, શાશ્વત આનંદ મેળવી શકીએ અને અપારથી પ્રેમની ઝલક આપણને મળે, એના માટે આ અવતરણ થયું, આ મેનિફેસ્ટેશન થયું. એ આપણે ખ્યાલમાં રાખીને જ આગળ ઉપર અમૃતમ ખંડ 9 એનું પઠન પાઠન કરીએ અને એ સાંભળીએ. ખૂબ આનંદ આવશે, આપણી ચેતના પવિત્ર થશે, ચેતનાનું ઉર્ધ્વીકરણ થશે અને ઉર્ધ્વ જગતનો આ જગતમાં આપણને આ સ્વાદ મળશે. જય માં જય રમાનાથ.